તમે ગોરસ દહીં હોય એને ગોળીમાં પીપમાં નાખી અને તમે વલોણું ચલાવો તો એમાંથી સરસ મજાનું માખણ થાય. એ માખણ એ દૂધ દહીંનો સાર છે. પણ પાણીનું પીપ ભરીને એમાં તમે વલોણું કરો તો એમાં શું નીકળે? અસાર છે ને, મહેનત સિવાય બીજું કંઈ હાથમાં આવે તમે? હે, શંકરાચાર્યજી કહે સંસાર આવો છે, હાથમાં કાંઈ જ આવે નહીં. નટોણ જટો બે ભાઈઓ બ્રાહ્મણનું ખોળ્યું, પણ એવા કાળા શીશમ જેવા દેહ, વિચિત્ર વાન, વિચિત્ર રૂપઢંગ, એ ગામમાંય કોઈ બહુ આદર કરે નહીં. પછી બે ભાઈઓ વિચાર કર્યો કે આ બ્રાહ્મણના દેહ છે, આપણે તીર્થ જાત્રામાં નીકળી જાય, જાતા જાતા તીર્થો કરી રસ્તામાં જ્યાં મળે ત્યાં ભિક્ષા માગીને ભોજન કરીએ, ચાલી જાય. એ બે જણા નીકળી ગયા, ક્યાંય મળે ક્યાંય ન મળે જમવાનું. આનું રૂપ દર્હણ જોઈને જ ગણાય એને ના પાડી દે ઘરમાં અહીંયા નહીં. હવે એક ગામમાં ગયા, રાતવાસો માગ્યો, કોઈ હા ન પાડે. એમાં એક બિચારા એકલા માજી રે વૃદ્ધ ડોશીમાં, એમને વિનંતી કરી માજી કે અમારે રાતવાસો રહેવું છે. તો કે વાંધો નહીં, રહો, રોકાવ, પણ જુઓ મારો એક સુંડલી બાજરો દળી દેવો પડે તમારે. એટલે કે એમાં કાંઈ વાંધો નથી અમને, મને મહેનત મજૂરી કરવામાં અમને કાંઈ વાંધો નથી, રોકાણ. રાતે જમાડ્યા, રાત પડી ગઈ, માજી એની રીતે સૂઈ ગયા, આ બે સૂતા. પણ ભાઈ એ મચ્છર ને એ ગરમી ને એ બધું આવી ત્રાસ, એ નટા જટાને ઊંઘ આવે ને, માંડ માંડ બાર એક વગાડ્યા. પછી નટાઈ જટાને જગાડ્યો, જટા હવે આપણે ઉઠીને સવારે બાજરો દળવો, એના કરતાં અત્યારે દળી નાખી ઊંઘ તો આવતી નથી. એ કરવા જેવું છે. ચાલો, જૂના જમાનામાં પહેલાં હાથે ઘંટીઓ હતી ને, મશીનની તો નહોતી ને, ફ્લોર મિલ ઘરમાં ઘર ઘંટી આવે એવું ત્યાં જોઈએ છે ને ઘંટી હાથે દળવાની. એ સામ સામા એક બાજુ સુંડલી મૂકીને બે ગોઠવાઈ ગયા, ન્યા ક્યાં અજવાળાની લાઇટોની સગવડતા હતી. દળવાનું જ હતું, બેસી ગયા દળવા. બે કલાક દળ્યું, એક વાગે બેઠા, ત્રણ વાગી ગયા. એટલે પછી ત્યારે નટો બોલ્યો, જટા જો ને કુંડલીમાં બાજરો કેટલો રહ્યો. ત્યારે જટો કહી, તો તું ઓરે છો તને ખબર હોય ને કેટલો રહ્યો? એટલે હું કાંઈ નથી ઓરતો, તું નથી ઓરતો? તો ના, હું નથી ઓરતો. બાજરો ઓર્યા વગર બે કલાકમાં ઘંટી એક એક ઇંચ ઉતારી નાખી. આ સંસારની ચક્કી આવી છે કે ગમે એટલું કરો હાથમાં કશું આવે નહીં. મેં શ્રમ એવું કેવલ પણ મનાય નહીં હજી તમને, ભલે તમે આમાં સાંભળી રહ્યો. હા, ટાણે ખબર પડે કે આમાં શ્રમ સિવાય કાંઈ નહીં. અત્યારે બધું હજી સારું લાગે, શ્રમનો એક મજા હોય છે. પણ એ ક્યારે ખબર પડે? થાક લાગે ને ત્યારે પછી ખબર પડે કે એલા જુઓ ને કાંઈ નીકળ્યું, કેટલું ગર્યું, હાથમાં શું આવ્યું, ત્યારે નથી ખબર પડતી. પણ છે શ્રમ. ડોંગરજી મહારાજ પણ દ્રષ્ટાંત દેતા, બીજા સાધુ સંતો પણ કહે છે, ગામમાં એક મહાત્માજી આવેલા, ભગવત વાર્તાઓ કરે, લોકો સાંભળવા આવે, એમાં એક જુવાન ખેડૂતનો છોકરો પણ આવે, પણ વાત બરાબરની સરસ જામી હોય તોય પેલો છોકરો ઊભો થઈને જતો રહે, એટલે સાધુને ગમે નહીં. એટલે પેલા સાધુ કહે, એલા ભાઈ તું વાત સરસ ભગવાનની ચાલતી હોય અને તો શું કામ ઉઠીને વિયો જાય છેક સુધી બેસને નિરાતે? તો પેલા એ કહ્યું, મહારાજ તમને ખબર નથી, મારા ઘરે હું જાઉં પછી જ મારા મા બાપ પત્ની ભાઈઓ બધા જમે, એ વગર કોઈ જમે નહીં, એટલું મારા ઉપર હેત. પેલા મહાત્માજી કે ભાઈ હેત હશે, પણ એવું એટલું બધું માનવાની જરૂર નથી, હોય કાંઈ મહારાજ, તમને એમાં શું ખબર પડે? મારું મોઢું જોયા વગર તો કોઈને દી નથી ઉગતો. ના ના ના, એવું નથી, કથા વાર્તા ભગવાનમાં ધ્યાન આપો, સંસારમાં હોય હેત પ્રીત તો હોય, પણ તમે માનો છો એટલું નહીં. આલી રોજની રગજગ ચાલે, પેલો માને નહીં, ઊભો થઈને વયો જાય, સાધુને પછી રોજ એક કહેવાનું, ભાઈ એટલું બધું સાચું ના હોય, પણ પેલો કે ના સાચું છે, સાધુએ ધીમે ધીમે વશમાં લીધો, વિશ્વાસમાં લીધો, અને એને કીધું પરીક્ષા કરવી છે. તો કે પરીક્ષા કરી લ્યો મહારાજ, તો કે આ જો હું તને થોડું શીખવાડું એમ તારે કરવાનું છે. તો કે ભલે. પછી એને બધું શીખવાડ્યું, એક આપી ગોળી, ઘરે જાજે આજે, અને પછી આ ગોળી મોઢા મૂકજે, એ ગોળી મૂકતાની સાથે જ તને ચક્કર આવશે, ફેર ચડશે, ગોથું ખાઈને પડી જઈશ, એમ જ પડ્યો રહેજે, એ જ વખતે હું આવીશ, પછી જે થાય એ જોઈએ રાખજે, એટલે તને ખબર પડશે કોને કોનામ કેટલું હેત છે. અરે મહારાજ ભલે ગયો ઘરે, એટલે જતાની સાથે ગોળી મોઢામાં મૂકી. ઘણી વાર કોઈને વ્યસન ન સ્ટાર્ટ કરતા હોય ત્યારે જો સેજ તમાકુ મોઢામાં મૂકી દે તો આવી જ રીતે ફ્રંકટી કાઈને પડે. હો શરૂઆતમાં ગુટકાન બંધાણી ગોથું ખાઈ જતા હોય, પણ પછી ધીમે ધીમે કેવા ટેવાઈ જાય છે, બસ એમ ટેવાઈ ગયા તમે. પેલા એ ગોળી મૂકી, એવું ચક્કર ચડ્યા, ફ્રંકટી ખાઈને પીડ્યો, ઓસરીમાં લાંબો થઈ, અને ઘરના બધા ભેળા થઈ ગયા. દોડો દોડો, ભાઈને કાંઈ થઈ ગયું, ભાઈને કાંઈ થઈ ગયું, એના મા ને બાપ ને દાદા ને દાદી ને બેન ને બધા ભેળા થઈ ગયા, ભાઈ ને બધા, એની પત્ની ને બધા. રોકકળ થઈ ગઈ, વૈદ્યને બોલાવો, ઔષધ કરો, ના કરો ને તે કરો ને બધું બોલાવો ને તૈયારી. એ જ વખતે પેલા મહાત્માજી આવ્યા, દીક્ષામ ભવતિ. અરે મહારાજ, આ રોકકળ છે. અરે શું થઈ ગયું? અમારો એકનો એક દીકરો ગોથો ખાઈ ગયો છે. શું થઈ ગયું ખબર નથી પડતી. મહાત્માએ આવી નામ નજર કરી. અરે ભાઈ, આના તો પ્રાણ ગયા, મોત આવી ગયું, પણ તમારે છોકરાને બચાવવો હોય તો એક ઈલાજ છે. તો કે હા કરો ને મહારાજ. તો કે લાવો એક કટોરો દૂરીને દૂધ. સંતોમાં બધાની એમ હોય કે આ તો બધી વિદ્યાઓ જાણતા હોય. દૂધ ભરીને કટોરો આપ્યો, મોટી તાંસળીમાં અડધો શેર જેવું દૂધ આપ્યું. મહાત્માએ મંત્રો બોલ્યા, પેલા યુવાનની ફરતી ચાર પ્રદક્ષિણા કરી, કાંઈક મંત્રો બોલી, અને ઢોંગ ધતિંગ જેવું કંઈક દેખાય એવું કર્યું. પછી પેલા લોકોને કીધું, લ્યો આ છોકરાનું મોત આમ આવી ગયું, હવે આ જે દૂધ પી જાય એ જાય છોકરો બેઠો થાય, મોતની સામે મોત. તમારો આટલો મોટો પરિવાર છે, આમાંથી કોઈ એક જણો પી જાઓ એ વયો જાય, અને આ બેઠો થઈ જાય. બેઠો થઈ જાય ગમે, પણ જવું કોને ગમે? આ ચકાસણી કરે તો હેરાન થઈ જવાય એવો ઘરમાં. બહુ કઠણ છે ભાઈ. હવે મહાત્માજી કે તમારે વૃદ્ધમાં વૃદ્ધ હોય એને આપો. તો દાદી હતા 80-85 વર્ષના માજી, એમને કીધું કે લ્યો માં દૂધ પી જાઓ, એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પીએ જ જાઓ ગટગટાઈને. આમ તો દૂધ તમે ખાવ પીવો છો ને, એ વાળું આયરે ભાવે, પણ એકલું હું ક્યારે ક્યાં પીવું છું? પણ હવે મરવું જ હોય તો એ ક્યારે પી જાઓ, એમાં શું માંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું, એ ઘૂંટડો ન ભાવે, મારું શું? હું ન પીવું. મહાત્માજી કે રેવા દો માજીને, દાદાને આપો. દાદાને કે લો દાદા, એનો છોકરો હોય ને એ કે લો દાદા, હવે આપણો બાબલો મરવા પીડ્યો, મહાત્મા એ કરુણા કરીને આ કરુણા કરી છે, આ દૂધ તમે પી જાઓ. અને તમે અને ભાભો ઉકળ્યો એમ, એટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી, જ્યારે હોય ત્યારે મને ટટડાવો, અને આજ મરવાનું ટાણું છે, દે ભાભાને. ભાભો તમારે વધ્યાણ છે, આ બધું મેં કર્યું, મેં ભોગવું તમારે, ને મને કાઢી મૂકવો છે, એમ હું ખવું એવો નથી. સાધુ કે ધમાલ કરવામાં મૂકી દો દાદા, લાવો ભાઈ તાસળી પાછી. એ તાસળી રાખીને કે હાલો, આ કોણ બેઠું છે? એ તો મારા દીકરાની બેન છે, મળવા આવ્યા છે, એમને આપો. બેન તો કે અરે મહારાજ, તમે શું વાત કરો છો, હું તો પરાધીન કહેવાય, હવે તો મારા ધણીને પૂછ્યા વગર હું કાંઈ ન કરી શકું, મારા તો સાસુ સસરાને પૂછવું પડે, મારા પતિને પૂછ્યા વગર ડગલું ન ભરવું, કેવી રીતે દૂધ પી શકું? મહાત્માજી કે તમે તમારા ધણીને પૂછ્યા વગર ઘણું બધું કરો છો, દૂધ પી જવામાં શું વાંધો છે? અરે ના મહારાજ, મારે આ મોતનો મામલો છે, પૂછવું તો પડે, એમ ના લાવ. આ ભાઈ કોઈ બેઠું છે? એ તો એનો ભાઈ છે. લ્યો ભાઈ તમે પી જાઓ. મોટા ભાઈ બેઠા થઈ જાય. અરે મહારાજ, કેવી વાત કરો છો, મેં તો હજી સંસારે જોયો નથી, ઉંમરમાં નાનો છું, મહારાજે લગ્ન થયા નથી, આ સંસારમાં હજી તો સાવ નવો, અને મને હજી કેટલી મનખા હોય, મને મરવાનું ક્યાંથી ગમે? વાત સાચી છે, લાવો એના પત્ની ક્યાં ગયા, એને આપો. લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે, તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તો દુઃખ, ન પીવું તો દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે બોલો. પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ના મળે. જો કેવું હુજે છે, દૂધ પી જાઉં તોય મારા પતિની સેવા જાય, ન પીવ તોય સેવા જાય, મારે તો બે બાજુ દુઃખ. મેં કોઈ દી કીધું નથી, પણ આજ કહી દઉં કે જે દી હગાઈ થઈ તે દી હું કેતી હતી, મને હારા સ્વપ્ન નથી આવતા. મેં મારા મા બાપને કીધું હતું મને બીજે પરણાવ તો માન્યા જ નહીં, કે જેવો મને સંદેહ હતો ને એવું જ થઈને ઉભું રહ્યું. મહાત્માજી કે રેવા દો, છોકરાની બા ક્યાંય ગયા? એમના કીધું લ્યો તમે માં છો પી જાઓ. મારો દીકરો મને વાલો ન હોય, પણ ભાઈ મારે બે દીકરા એક દીકરી, લોકમાં નથી કહેવાતું કે કોઈનો બાપ મરજો પણ માં ન મરજો. નવે એણે બાપા ઉપર નાખ્યું, બાપાને કીધું કે લ્યો તમે પી જાઓ. મારો છોકરો બેઠો થાય તો એનાથી રૂડું છું, પણ આ બધાને કોઈ વ્યવહારમાં જ્ઞાન નહીં. કાલે વાર હું વયો જાઉં તો માળો વિખાઈ જાય, એકની પાછળ કેટલા બધા દુઃખી થઈ જાય. મારે દૂધ પીવું મને ઠીક નથી લાગતું. મહાત્માજી કે અમે પી જાય, ઓહો મારા તો જાના જેવું એકે રૂડું નહીં. સંતો તો પરોપકારી હોય, પરોપકાર આવે સતામ વિભૂતે. વાહ વાહ વાહ, મારા તમે જ પી જાઓ, તમારે કોઈ નથી પાછળ રોવે એવું રડે એવું કાંઈ નથી. તો કે અમારે કોઈ નથી ને અમે પરોપકાર માટે જ. ઓલો પીડ્યો પીડ્યો સાંભળે છો? હા. મહાત્માજી કીધું દૂધ અહીંયા પી જઈએ કે બહાર ઝૂંપડીએ જઈને ગામની બહાર અમારા આશ્રમે પી? મહારાજ ન્યા પીવો તો વધારે સારું, ઝૂંપડી પણ. અહીંયા વળી ગયા કે અમારી ઉપર શંકા આવે, એના કરતાં તમે દૂધ ત્યાં પી લો, અમે તમારી બધી ક્રિયા કરી લઈશું, પણ તમે ત્યાં પીવો. સારું. મહાત્માજી ભગવાન નારાયણ ઓમ શ્રીમદ નારાયણ નારાયણ કરતાં ચાલતા થયા ને ઓલાને પાટું માર્યું અને બેઠો થયો. બેઠો થઈને હાલતો જ થઈ ગયો મહાત્માને પાછો. અરે ઓલા તો બધા ઘેરી વેળા, અરે બેટા બેટા તો છેટા દેજો બેટા, કેતા તમે બધા કેવા છો મેં જોઈ લીધું, તમે એમ માનતા તું મરી ગયો તો બધું સાંભળ્યું છે. આજે કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોની પત્ની, શંકરાચાર્ય જે કીધું તું એ જ આવી લીધું. કસ્તે કાંતા કતે કુસ, કોના છોરું ને કોના વાછરું ને કોના માય ને બાપ, અંત કાળે જાવું એકલું એ સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરિ રસ પીજીએ. છોકરો જતો રહ્યો, ભેક પહેરી લીધો અને સાધુની સાથે સાધુ થઈને. હવે આ વાત તમને કરી એટલે તમને કેવી લાગે? આ એક દ્રષ્ટાંત કથા જેવું લાગે ને, કે આવું થોડું થાય, આવું કોઈ અખતરો કર્યો હોય આવું લાગે તમને? આવું બન્યું હોય એવું લાગે? આજે ખાલી એક દ્રષ્ટાંત એવું જ લાગે ને બધા. અરે ભાઈ ભલે દ્રષ્ટાંત તમને લાગતું, પણ બનેલી વાત આવી જ એઝ ઇટ ઇઝ. આંબા ગાઉમાં આપણે દેવસી ભગતની વાતો સાંભળો છો ને, એટલે બકરીનું કલ્યાણ થયું ને બધી, એ દેવસી ભગતના જીવન સાથે આ ઘટેલી વાત. એ ગામમાં આ અક્ષરાનંદ સ્વામીની વાતમાં 1036મી વાતમાં અક્ષરાનંદ સ્વામી લખી એ જ ઇટ ઇઝ આવી બનેલી ઘટના. આ આગલી કઈ તમને લાગતું હશે કે આ બધું બધું ગપગોળા છે, સાધુએ ગોઠવી કાઢેલી કથાઓ છે. એ આંબાના દેવસી ભગતના ગામમાં જ એક હરિભગત, એનું નામ દેવરાજ, એને શ્રીજી મહારાજ દર્શન આપ્યા. હરિભગત હતો, એને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કીધું ભગત હું તમને અઠવાડિયા પછી તેડવા આવીશ, ધામમાં આવવાનું છે. આટલું કહીને શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હવે આને જવું નહોતું કે બધાને તેડવા આવે ને કહી જાય એટલે બધાને જવાની ઈચ્છા થઈ જાય, હું વાત માનો છું. એટલે કહેવાય કે અક્ષરધામમાં સુખ છે, પણ આવીને જો કે કાલ લઈ જાય તો રાત હેરાન થઈ જાય એમ, મારા થોડું વહેલું થાય છે એમ. ભલે 70 વર્ષ થઈ ગયા હોય, 75 થઈ ગયા હોય તો એમ કે હજી વહેલું થાય છે, આ માયા છૂટવી કઠણ છે. મને ઘણી વાર આવ્યો, ઘણા લોકો હા વ્રત થઈ ગયા હોય અને માંદગી આવી જાય, ડોક્ટર પાસે જવાનું થાય તો અમારી પાસે જયારે આશીર્વાદ લેવા આવે ને ત્યારે મનમાં મનમાં હસી બહુ આવે. ભલે પછી ચાંદલો કરી દઈએ, ફૂલ આપીએ, બધું આપીએ, પ્રસાદી જળ આપીએ, બધું આપીએ, પણ એમ થાય કે મરવાની ઈચ્છા નથી, હો જવાની ઈચ્છા નથી. હજી સુધી એમ કોઈ જટ નથી બોલતું કે મહારાજને પ્રાર્થના કરો ને લઈ જાય, દવાખાને જાઉં છું ને કહેજો સાજું થઈ જાય, બસ પાછા આવા નરવા થઈને તમારા દર્શને આવી લ્યો. એટલે શું આપણને જવા ન દેવા એમને, અમે ન જાય ને તમે ન જાઓ એમ, આપણે બધા એને પીડ્યા રહી આવા આવા છીએ બધા. એ ભાઈ તું સાજો થઈને આવી એમાં અમને શું વાંધો, પણ અમને શું કામ બાંધ છો કે ફરીથી તમારા દર્શને આવી આપણને બાંધી રાખે. તો એ દેવરાજ ભગત સાંભળજો સાંભળો એ વાત છે, એમને મહારાજે કીધું હું તને તેડવા આવીશ, અને ભગતને જવું નહોતું એટલે બીજો તો રોવા માંડ્યો. એટલે એ દેવસી ભગત તો બહુ સારા હારી ભગત, અવારનવાર એને મહારાજના દર્શન થાય, આ દેવસી ભગતના પગમાં આવી અને ઢગલો થઈને પડી ગયો. અને ભગત કે દેવસી બાપા કે શું પણ રડે છે, તારે દુઃખ શું છે? તે કહે મારા ભગત મને મહારાજ કહી ગયા છે આજે કે હું તને લે તને મહારાજના દર્શન થયા. હા ત્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા હતા એનો આ પ્રસંગ છે. દર્શન થયા બહુ સારું, અરે દર્શન તો થયા પણ મને કે હું તને અઠવાડિયા પછી તેડવા આવું છું, તેમાં શું વાંધો, મહારાજની પાસે કેવું સુખ છે ને મારે નથી જવું. અરે મૂર્ખા આ લોકમાં શું તને હવે અહીંયા સુખ કાઢી લેવું છે, સામેથી આમંત્રણ આવ્યું છે, આમાંથી કોઈને એમ કે તમને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવશે તો મૂર્ખો જ ના પાડે કેમ, પણ બાપા મારે નથી જવું. તો કે જો એમાં એવું છે, દેવસી બાપાએ કીધું એ કે એવું છે, હું મહારાજને પ્રાર્થના કરીશ, અદલા બદલી કરી દઈશ, તારા ઘરમાંથી તારે બદલે જો કોઈ તૈયાર થતું હોય તો તૈયાર કરી દે, એને બદલે એને મારે તેડી જશે અને તને મૂકી જશે, જા છે ને અદલ વાત. એને જઈને ઘેરે એના બાપાએ કીધું તારા બા વ્રત છે એને કે, અને ઘરે જઈને બાને વાત કરી. એટલે હવે હું ટૂંકમાં વાત લઈ લઉં, બહુ સમય વ્યો છે, બાએ ના પાડી દીધી, બાપાને પાછો આવ્યો બાયર ના પાડી, તો તારા બાપાને કે, બાપાની પાસે ગયો, બાપો ખીજાયો વળી પાછો આવ્યા, બાપાએ ના પાડી, એમ છે તારા ઘરના ને કે, એના ઘરના એવો ગગલાયો, બાપા પાસે આવ્યો ઘડી તો બોલી શક્યો નહીં, પછી બોલ ને શું છે બોલ. અરે મહારાજ અરે ભગત મેં મારા ઘરના ને કીધું પણ એ તો બહુ ખીજાના, એમ કોઈ તૈયાર નથી થતું, પણ મારે મરવું નથી હો. ભગત કે તારે નથી જવું, પણ જો સંસાર આવો છે કોઈ તૈયાર થયું જેના માટે તું મજૂરી કરી કરીને મરી ગયો, એ કોઈ તારા માટે જવા તૈયાર છે તોય તને આમાંથી હેત નથી ટળતું, હવે આ બધાને મૂકીને જાને મહારાજના ધામમાં, ના 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 મારે તો રહેવું છે, જો તોય આસક્તિ તૂટતી નથી. દેવસી બાપા પાછા સમર્થ એમ એ કહ્યું સારું જા રે, પણ જો ગઢડા જા, ગોપીનાથજી મહારાજને થાળ કર, એમને જમાડ, સંતોને જમાડ, ભક્તોને જમાડ, અત્યારે ત્યારે જા, અને હું મહારાજને પ્રાર્થના કરીશ તને નહીં તેડવા આવે. બસ પેલો ગઢડા ગયો, ગોપીનાથજી મહારાજને સંતોને બધાને જમાડ્યા, એનો થાળને સેવા કરી અને મહારાજ એને રાખી ગયા. ઘણા વર્ષો સુધી એ દેવરાજ ભગત જીવા, બોલો સાચું ખોટું? આવું જ છે, આ તો કસોટી કરો તો ખબર પડે. સંસાર એવો છે, અસાર છે, એમાં કંઈ હાથમાં આવે નહીં. એટલે હવે થોડીક વાર આપણે જૂના સંતો કહેતા બે પ્રકારના મજૂર છે, એક બોરડીનો મજૂર અને એક શેરડીનો મજૂર. શેરડી એની મજૂરી કરવા કોઈ મજૂરો રાખ્યા હોય તો એને તમારે જો જ્યારે જેટલી શેરડી ખાવી છૂટ, બહુ સરસ જૂના સંતોની કેવી મીઠી વાત. શેરડી કાપવા માટે શિચોડો પીલાતો હોય, ગોળ થતો હોય, કડાઈઓ ચડતી હોય, એમાં મજૂરી જે જાય, મન પડે ત્યારે શેરડી ખાય, મન પડે ત્યારે રસ પીએ, મન પડે ત્યારે ગોળ ખાય, મન પડે ત્યારે એમાં તલના લાડુ બનાવીને, ગોળના ચૂરમાના લાડુ બનાવીને જમે, અરે ગમે ત્યારે એને સારા મજાના મિષ્ટાનો આવે, ગીત ગાતા ગાતા લોકો ત્યાં આવે, એમાં શેરડીનો રસ પીવાના બધા જલસા થતા હોય, એ વાળા મજૂરને આનંદ આવે. ઘરે સાંજે જાય ત્યારે શેરડી લઈ જાય, રસ લઈ જાય, ગોળ લઈ જાય ગરમ ગરમ, તો કોઈ ના પાડે નહીં. અને છેવટે એની 100-150 જે મજૂરી થાય એ તો પાછી મળવાની મળવાની ને મળવાની, આનંદ આનંદ ને આનંદ. હવે સામે બોરડીનો મજૂર જો, ખેતરમાં બોરડી જામી હોય, એ બોરડી ખોદાવવા માટે મજૂર કરે, એને તડકામાં શેકાવવાનું, બોરડીમાં જાડામાં ફસાવવાનું, ગમે એટલું ધ્યાન રાખે તો કપડાં ફાટે, પગમાં હાથમાં ઉજડા પડે, લાઈ લાગે, ગારા પાકે, કાંટા ખાવાના, ધૂળ હુંડ લોક માથે ચડવાની, તડકો ખાવાનો અને રોટલોને ડુંગળીને છાશ ખાવાની, ઘરે જાય ત્યારે હારે શું લઈ જવાનું, શું મળવાનું? કશું નહીં. ઘરે જઈને એક ખોબો ધૂળ નીકળે, મજૂરી જેટલી ઓલા જેટલી નહીં, ઓછી મજૂરી અને ઘરે જવાનું. એમ આ સંસાર છે એ બોરડીના મજૂરી કરવા જેવું છે, આમાં કંઈ હાથમાં આવે નહીં, કાંટા જ ખાવાના. એ સંસાર કાંટો કી જાળી, ઉલજ ઉલજ મરી જાના હે. વેદના સિવાય કાંઈ ના આવે, ધૂળ માથે આવે, અને બળતરા સિવાય બીજું કંઈ નીકળે નહીં. અને શેરડીનો મજૂર કોણ? ભગવાનની ભક્તિ કરવી એ શેરડીને આ મજૂર કેવી છે, એ મજૂરી એના જેવી. તમારે જો ગીત ગવાય, આનંદ મંગલ થાય, ખાવાનું સરસ મળે, પ્રસાદ પાણી મળે, માન સન્માન મળે, અને આ લોકમાં સારું અને પરલોકમાંય. શ્રીજી મહારાજ કે અમે માગી લીધું છે અમારો થાય, તો એને આ લોક ને પરલોક બે વાતનું શું મળે? થોડી એની મજૂરી કરી. ભાવનગરમાં આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામીના ગુરુ રોકાયા, પણ હવે ભાવનગરના હરિભક્તો કોઈ રીતે એમને જવા ના દે, સ્વામીને રોકી જ રાખે. તે આવી રીતે 3 મહિના થઈ ગયા, પણ કોઈ ને કોઈ બસ ગમે તે રીતે હરિભક્ત પગ પકડી લે, ના મા બાપ તમે રહ્યો તમે રહ્યો. અને સ્વામી પછી એટલો બધો પ્રેમ રાખે, હાજ પાડે નહીં, અને સ્વામીને જવાય નહીં. અને સ્વામીને ગોપીનાથજી મહારાજને ગરડો અને લીંબ વૃક્ષો ને એ બધું લક્ષ્મી વાળી ને બધું સાંભળ્યું. હવે એને એમ થાય કે મને તાવા દે, પણ હા પાડે નહીં. એમાં મંદિરે બેઠા છે, ત્યાં ગીધુભાઈ કરીને એક હરિભગત આવ્યા, સ્વામીને પગે લાગ્યા. સ્વામી હા મારે તમને રસોઈ દેવી છે. તો જો ગીધું, અમે કઈ એમ કરીને તો તારી અમે 1000 રસોઈ માનશું. અને બોલો ને સ્વામી, તારી પાસે બળદ ગાડું છે, એ એકો રાખતા, એક બળદ જોડે અને એકો કહેવાય, અને એનાથી પેલી ભાડા મજૂરી કરે, કોઈના જે કંઈ વસ્તુ હોય લાઈ મૂકે એમાંથી એને પાઈ પૈસો મળે એનું એ કામ કરતા, તો એ તારી પાસે બળદ ગાડું છે, એ બળદ ગાડામાં અમને તું ગઢડા મૂકી જા, એટલે તારી 1000 રસોઈ માનું. પણ જો કોઈ હા પાડતું નથી, હરિભક્તો કોઈ જવા નથી દેતા, એટલે તને ખાનગી કહું છું, બધાય સૂતા હોય ને ત્યારે વહેલો 4 વાગે તૈયાર થઈને આવજે. એટલે સૂતા હોય એ જ વખતે અમે વહેલા ઉઠીને તૈયાર થઈને 4 વાગે સાપણ પૂજા સામાન મૂકી અને આપણે ભાવનગરની બહાર નીકળી જવું છે. એટલે પછી ભલે હરિભક્તો ગોતે, બાકી હવે હું થાક્યો છું અહીં રહેવામાં, ભલે મા બાપ કોઈને ખબર ન પડવા દે. અને તમે રાજી, 4 વાગે આવી જાય છે સેવક, બસ પેલો વહેલો 3 વાગે ઉઠી પૂજાપાઠ કરી નાહી ધોઈ તૈયાર થઈ બળદગાડું લઈ હળ ન થાય એમ આવી અને સ્વામીને મંદિરમાં જગા કીધું, લ્યો આવી ગયું. પોટલા મૂકીને સાથે બીજા 2-3 બ્રહ્મચારી હશે, બધા 2-3 જણા એકામાં ગોઠવાના અને બળદગાડું ચલાવીને ધીમે ધીમે ગીધુભાઈ નીકળી ગયા. હાલતા 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 બપોરા પડ્યા, આંબલા ગામ આવ્યું. એટલે સ્વામી કહેલા કીધું, આ આંબાવાડિયું છે, અહીં બળદગાડું રાખ, આ સામે પાણી છે, ત્યાં પાણી પીવડાય બળદને. અને આ ગામમાં એક બ્રાહ્મણ હરિભગત છે, તે એ ઘણીવાર મને કહેતો હોય છે, તું એને જઈને કહે કે સ્વામી આવ્યા છે, તો એ સીધું સામાન અહીંયા લાવે તો આપણે ઠાકોરજીના થાળ કરીએ અહીંયા, અને જમીને પછી પ્રસાદ લઈને ગરડા હાલ્યા જાય. ગીધુભાઈ કેમ ના મા બાપા, મેં નહોતું તમને કીધું કે મારે રસોઈ દેવી છે, હું તો ગરીબ માણસ છું, પણ તોય બળદગાડા નીચે એક ડેકી જેવું હોય બે વ્હીલની વચ્ચે, એમાં એણે બધો સામાન અને વાસણ સહિત બધું એમાં મૂકી રાખ્યો, તે લોટ, અડદની દાળ, મીઠું મરચું, મસાલો અને છાશ એક નાની દોણીમાં એ બધું એમાં ભરી રાખ્યું. એક સ્વામી હું બધું સાથે લાવ્યો છું, મારે તમને જમાડવા છે, માટે અહીં મંગાળા માંડો અને લ્યો આ સીધું સામાન. સ્વામી કે માળા તો વાસણ સહિત લાવ્યો છો એલા? હા સ્વામી મારે જમાડવા, મેં કીધું ને હું ભલે સામાન્ય છે પણ મારે આ મારું પાંચ છે, તમે જમો. સરસ મજાનો અડદની દાળ, બાજરાના રોટલા બધું બનાવ્યું, ઠાકોરજીને થાળ કર્યા, જમાડ્યા. થોડી વાર બેઠા એટલે સ્વામીએ પૂછ્યું, કીધું તારો વ્યવહાર કેમ છે? વ્યવહાર સ્વામી આ રસોઈ જેવો, આમાં કંઈ ઘી છે, આમાં મિષ્ટાન છે, આમાં બીજા મસાલા છે કાંઈ, મા બાપ તો નહીંતર ન હોય ચૂરમાને લાડુ ન બનાવડાવું, એટલે બસ આ એકો ચલાવવું. 15 જણનું કુટુંબ છે, અમે 3 ભાઈઓ, એનો બધો પરિવાર ભેળો, એનું બધું પૂરું કરવાનું, સાંજ પડે ત્યારે માંડ પાય પૈસો મળે, એમાંથી 15 જણનું કુટુંબનો નિભાવ થાય. રોટલાનો આમ વાંધો નહીં મા બાપ, પણ હાજો માંદો થાય, કોઈ વ્યવહાર પ્રસંગે કોઈના લગ્નમાં જવાનું, અમારે ઘેરે કોઈ મહેમાનો આવે, એટલે મારા વ્યવહારની હંકળાશ તો ઘણી. એમ સ્વામી કહેલા, તે અમારી આટલી સેવા કરી, આજ મજૂરી પડી મેલીને અમારી મજૂરી કરી, જા ગીધું ગીધું આજથી તારું દારિદ્ર દરિયાને પાર ગયું, જા. અને નાતમાં તને પૂછીને કામ થાય ને એવો શેઠિયો થાય, જા. જો આ શેરડીનો મજૂરી કર્યો, શેરડીનો મજૂર થયો, બોરડીના મજૂરીમાં કાંઈ આ ન થાય બાપા, જા કીધું. પણ મા બાપ કીધું, ભાઈ કે મા બાપ આ લોકનું તમે મને આપી દો એ તો ઠીક છે, પણ મારે મહારાજ તો મને તો ભગવાનને સંતોની દિવ્ય સેવા મળે. અરે કીધું, આ લોકમાં જલસા કર અને અંતકાળ આવે ત્યારે મહારાજને લઈને હું તને તેડવા આવું. હવે કાંઈ બસ બસ મા બાપ બસ, મને ભૂલતા નહીં, મહારાજ મને ભૂલે નહીં, અને મને મહારાજની પાસે રાખજો, અને આ લોકનું મહારાજ તમે હંકળાશ મટાડો. મટી જાણ તો કાલથી મટી જા, આને પાવર ચડે પછી કંઈ બાકી રહે. કીધું ભાઈ મૂકી ગયા અમને, નીકળ્યા પાછા, આવ્યા ઘરે. ઘરે થોડા તકલીફ પડી હોય મજૂરી એક દિવસની ગઈ, બીજે દિવસે જ્યાં બળદગાડું લઈને તેમની દુકાને જતા હોય ત્યાં જઈને ઊભા રહ્યા, તે પેલા શેઠ કે એ કીધું ક્યાં ભૂયો ગયો હતો, મારા સાધુને મૂકવા હું ગરડા ગયો હતો. એમ તે આવે છે ને આ બળદગાડું મૂકી દે, એ કોઈને વેચી દે, તો હું શું કરું, હું શું કરું, આપણી દુકાનમાં બેસ. અહીંયા જે માલ સામાન આવે ને લઈ જાય ને તારા જેવો સાચો માણસ કોઈ નહીં, માટે ધ્યાન રાખ, પૈસાનો થડો સંભાળ, અને આવ્યા ગયા ને માલની ધ્યાન રાખ, મો માગ્યો તો ને પગાર જા. કીધું ભાઈ કે સ્વામીએ કીધું તો મને કે કાલથી જ ગયું, વાત સાચી, આ બળદગાડું તો વેચી નાખ્યું. અને થડે બેસાઈ જા, કીધું ભાઈ માંડ્યા બધા કરિયાણાનો ગોળનો કપાસિયાનો ને બાજરાનો જુવાને જે કાંઈ મોટી દુકાન હતી એના ઉપર ધ્યાન રાખે, મો માગ્યા પૈસા આપે. થોડા દાડા આમ કર્યું ને ત્યાં પહેલાં શેઠ કે કીધું આપણે આમ નથી કરવું, તો 25% ભાગ તારો દુકાનમાં, 25% રોકાણ વગર. અરે મા બાપ મારું, હા તારો 25% ભાગ, મારે કાંઈ મોટો વ્યવહાર નહીં, વસ્તાર નહીં, એકાદ છોકરો કેટલું ખાવું, દુનિયામાં મરી જવું, તારી જેવો સાચો માણસ 25% તારો. એમાં રાખ્યા, ધીમે ધીમે એનો ધંધો જામ્યો, પોતાનો સ્વતંત્ર ધંધો થયો. ગીધુમાંથી ગીરધર શેઠ ભાવનગરના થયા. નાયતમાં એની પેલા પાટલો પડે. એટલું જ નહીં, ખૂબ ગોપીનાથજી મહારાજની સેવા કરી. આજે પણ ભાવનગર જાઓ તો ભાવનગર મંદિરમાં રઘુવીરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ એની ચાંદીના પતરામાં ઉપસાવીને મૂર્તિઓ જે છે એ મૂર્તિ આ ગીધુભાઈ શેઠે બનાવેલી છે. ઐતિહાસિક પ્રમાણ તમને આ. એટલે એણે ગઢપુરની ભાવનગરની સત્સંગમાં ખૂબ સેવા કરી અને ગીધુમાંથી ગીરધર શેઠ થઈ ગયા. જો આ શ્રીજીની સંતોની ભક્તિની આ મજૂરીનું પરિણામ, અને પેલા પરિણામ તમે જે જાણો એ. એટલે થોડીક મજૂરી કરી હોય, કારિયાણીમાં માવો દરજી હતો, સત્સંગી નહોતો, એમાં એનો અંતકાળ આવ્યો ને જમદૂતો આવ્યા, એટલે જમદૂતો એના જીવને લઈને નીકળી ગયા. હવે તો અવકાશ માર્ગે પેલા માવજીને લઈને જાય છે દરજીને, ત્યાં રસ્તામાં બે સાધુ આવ્યા ભગવાન સ્વામિનારાયણ. જમદૂતો કે મૂકી દો ભાઈ, અરે મહારાજ તમને પ્રણામ, પણ આને શું કામ નડો છો? તો કે આ તમારો નથી અમારો છે. અરે કોણે કીધું એ ક્યાં સત્સંગી છે? કોઈ નિયમ ધર્મ નહીં, એ તો સંસારી જીવ છે અને કુસંગી છે, કોઈ હરિભજન કંઈ કર્યું નથી. તો કે એ નથી કર્યું, પણ એણે સંતોની સેવા કરી છે, એના કપડાં સાંધ્યા છે, એના બીજા કામ કર્યા છે, ઠાકોરજીને માટે કંઈ કીધું, સંતોન માટે કરી દીધું છે, દરજીની રીતે એણે દરજીનું કામ કર્યું છે. મહારાજીએ વાત સાચી, પણ એ કોઈનાથી ડરે છે, દરબારથી ડરીને તમારું કામ કરે છે, બાકી એને કાંઈ બીજો ભાવ નથી, ભાવથી કાંઈ કર્યું નથી, ડરથી કર્યું છે. તો કે ભલે ડરથી કર્યું, કુભાવથી કર્યું, કમનથી કર્યું, પણ કરી તો સંતની સેવા ને, અમારી સેવા કરી છે ને, એ અમારી સેવા કરનારા એ અમે, આ માટે અમે તેને લેવા નહીં દઈએ, મૂકીને વ્યા જાઓ. એ માવજીને ઉગારી લીધો ને એ જીવનો ઉદ્ધાર કર્યો. આ મજૂરી, આને કહેવાય શેરડીનો મજૂર. એ જ કારિયાણીના વીરદાસ પટેલ નદીએ નાતા હતા એકલા એકલા, એમાં આ પાછળ ખંજવાળ આવે, હાથ કાંઈ અડે નહીં, આવી રોકડી વાત તમને દુનિયામાં ક્યાંય નહીં મળે, એ અડધી રાતે હું તમને કહું છું. એ આ વીરદાસ પટેલ આમ હાથ ખંજવાળી નાતા હતા, પણ હજી સરખું લાગે નહીં ને, અહીંયા હાથ અડે નહીં, એમાં એક જણો નીકળ્યો, એટલે કે લ્યો બાપા હું તમને ચોળી દઉં. હવે એ વખતે સાબુ ક્યાં હતા એવા, કે લીરીલ ને લક્ષ ને આ તે ને એવા બધા પિયર્સ ને બધા આંખ્યું દેખાય ચોખ્ખી એવા સાબુ હવે આવે છે, બાકી તેદી ક્યાં હતા ભાઈ? હોય તો ઓલા ડબલ બક્સા જેવા સાબુ હોય, ઘસી ઘસીને મરી જાય તે, એમાં સાબુ ઉપર એમાં એડ લખી હોય, સૂચના લખી હોય, અડધો કલાક વાપરતા પહેલાં પલાળી રાખવો. એટલે મને એવા તો સાબુ આવે હતા. એક જણો એવો સાબુ લઈ ગયો હતો, આવીને દુકાનવાળાને બીજે દી ફરિયાદ કરી, એ કે તમે મને કેવો સાબુ આપ્યો લુગડા ધોવાનો? તો કેમ, મારા લુગડા એક એક વેંચ ચડી ગયા, વેંચ વેંચ લુગડા ચડી ગયા. ઓલો કે એવું થયું, એ સાબુથી નાઈ જો હરખું થઈ જશે. એટલે માટી ચોળવાની, ગોરમટું લઈ અને ચોળવાનું હોય એનો સાબુ, માટી સ્નાન, એ જ ઉપટન, એ જેના જે ગણો સાધનો બધા. એટલે વીરદાસ પટેલને પેલો માણસ કે લ્યો બાપા હું ચોળી દઉં, એ ગોરમટાની ઝીણી માટી લઈ ભીની અને પટેલને વાહો ચોળી અને નવડાવ્યું. વીરદાસ પટેલ કે એલા એ એની સામુને જ જોયું, નાતા નાતા બોલ્યા, એલા એ હા હું આ ગામનો પટેલ છું એમ માનીને મને નવડાવે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું એમ માનીને નવડાવે? મારા બાપા, તમે ભગવાનના ભગત છો ને એમ માનીને હું તમને નવડાવશ એમ? જા, તારું મોત આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ લઈને હું તને તેડવા આવીશ. બસ મારે આ મજૂરી તમે જો. એક હરિભગત સાધુ તો બોલે, પણ તારો અંતકાળ આવે ત્યારે હું ભગવાન સ્વામિનારાયણ લઈને તને તેડવા આવીશ. જા, વારે વાહ છે ને. નાવડા ગામમાં ડોસી બે પૈસા લઈ મંદિરનો ઓળીપો કરતી, એ ડોસી પૈસા લઈને ગાર કરતી, એનો અંતકાળ આવ્યો, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા, હાલો માજી તમે અમારા ધામમાં. અરે મહારાજ, હું ક્યાં તમારી ભગત છું? તો કે અમે, તમે અમારી મંદિરની ગાર બહુ કરી છે ઓળીપો. અરે મેં તો પૈસા લઈને કર્યો છે. પૈસા લઈને ભલે કર્યો પણ ભાવથી બહુ કર્યો, માટે અમે એની મજૂરી આપીએ આપીએ અને આપીએ. ચાલો, ડોસીને લઈ ગયા. માળિયામાં મકનજી ભટ્ટ, એક બે વાત કરીને પૂરું કરી દઉં. માળિયામાં મકનજી ભટ્ટ, એ જ્યારે માળિયામાં સાધુ સંતો મંદિર આવે, પોતે કોઈ હરિભગત નહીં પણ સાધુ સંતોમાં ભાવ, એટલે સંતો આવે એટલે છાસ બ્રાહ્મણના ઘેરેથી આવે તો વધારે પસંદ કરે કોઈ, અને બ્રાહ્મણને એ પોતે એ ભટ્ટજી મકનજી બાપા છાસ આપી આવે અને અથાણું આપી આવે. આ એનું બીજું, એની પાસે બહુ સંપત્તિ એ નહીં વિચારે, પણ છાસ ને અથાણું બે આપે. આ એનો નિયમ, સાધુ આવ્યા નથી કે છાસ અને અથાણું મકનજી ભટ્ટનું માળિયા ગામ. વર્ષો રીતે આવી રીતે એણે સેવા કરી ડોહાએ. એમાં એક દિવસ એના ઓસરીમાં બેઠા હતા, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. મકનજી, હા આવતી એકાદશીએ ત્રણ દિવસ પછી હું તને તેડવા આવીશ. એ મકનજી ભટ્ટના ઘરના રસોડામાં કામ કરતા હતા. એ સાંભળી ગયું કે આ ડોસો કોનિયારે વાત કરે છે, એટલે કીધું, કોનિયારે વાત કરો? તો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે ને મને દર્શન દીધા છે. એ હું કે છે? એ એમ કે છે કે એકાદશી ત્રણ દિવસ પછી આવે છે, હું તને મારા ધામમાં તેડી જઈશ. પણ ક્યાં પુણ્ય, આપણે ક્યાં એમના ભગત, ક્યાં કંઠી પહેરીને, ક્યાં સત્સંગી થયા, ઘરમાં મૂર્તિ નથી. એમ મને કે છે કે તે અમારા સાધુ જ્યારે જ્યારે આવે ત્યારે છાસ ને અથાણું મકનજી ત્યાં આપ્યું છે, એ પુણ્ય હું તને લઈ જાઉં છું, એ સત્કર્મથી હું સેવાએથી તને લઈ જાઉં છું. એમ ઓલી ડોછી બહાર આવ્યો, એ કે મહારાજને કહો, મહારાજને કહો, અથાણું ને છાસ તમે દઈને ખાલી મૂકવાઈ ગયા છો, એ બનાવનારી તો હું છું. આ અથાણા બનાવ્યા કોને, છાસ બનાવી કોઈ, તમે લઈને અહીં ત્યાં મૂક્યા, એવા તમને જો ભગવાનના તેડા હોય તો મને કેમ ન લઈ જાય? તો શું છે, મારે આવવું છે. શ્રીજી મહારાજે બે ને દર્શન દીધા, એકાદશી બે ને લઈ જાય. બોલો, આને કહેવાય શેરડીનો મજૂર. શું? એટલે સત્સંગ કરવો, ભગવાનનું ભજન કરવું, એ શંકરાચાર્યજી કહે છે. આ સંસાર સ્વપ્ન જેવો છે, અસાર છે, પણ સારમાં સાર શું છે? ગોવિંદનું ભજન છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે સહજાનંદ સ્વામી મહારાજ.